આથી સમય સારજી પરમાગમ અધ્યાત્મ શાસ્ત્ર છે. સમય સાર નો અર્થ સમય નામ આત્મા, સાર નામ જેમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ ને નવ કર્મ થી આત્મા રહિત છે, રહિત થાય છે એ પર્યાય છે. પણ ત્રણેય કાળ ભગવાન આત્મા બધાના આત્મા ની વાત ચાલે છે. આ દેહ થી આત્મા ભિન્ન છે. આઠ પ્રકારના કર્મના સૂક્ષ્મ રજરણ થી પણ રહિત છે અને પુણ્ય પાપની વૃત્તિનું જે ઉત્થાન થાય છે પરિમુખ પર્યાયમાં દશામાં, એને ભગવાન ભાવ કર્મ કહે છે. એ ભાવ કર્મના જે પુણ્ય પાપના પરિણામ છે એનાથી ભગવાન આત્મા રહિત છે. એવા શુદ્ધાત્માને સમયકાર કહેવામાં આવે છે. અને એ સમય નામ શુદ્ધાત્મા એ સારભૂત ઉપાધિ છે કે જે અનાદિ અનંત ભાવ કર્મ દ્રવ્ય કર્મ નવ કર્મ થી ભિન્ન છે. વ્યવહાર નહીં એને અભિન્નપણે પરુપણ કરે છે. પણ સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ભાવ કર્મ અને જ્ઞાયક શુદ્ધ આત્મા, જ્ઞાનમય આત્મા અને રાગમય એવા ભાવ કર્મ, એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન કરીને અંતર્મુખ થઈને ભગવાન આત્માને જોવામાં આવે તો એવો અનુભવ થાય છે કે મારો આત્મા પુણ્ય અને પાપના પરિણામથી ભિન્ન છે, જુદો છે. એમ જુદાપણાનું વર્તમાન ગ્રસ્ત અવસ્થામાં સમ્યક દર્શનના કાળમાં ભિન્નતાનું એને ભાન થાય છે. નારકીના જીવો પણ સમ્યક દર્શનને પામી શકે છે. ત્યાં અનંત દુઃખ છે. આત્માની વિરાધના કરી અને હિંસા આદિના તીવ્ર પાપના પરિણામ કરીને આત્મા નરકની ગતિમાં જાય છે. ત્યાં એની અવસ્થામાં અવસ્થા દ્રષ્ટિના કારણે કર્મના ઉદયથી નહીં, અસાતા વ્યક્તિના ઉદયથી જીવ દુઃખનો અનુભવ કરતો નથી. પોતાના સ્વભાવને ભૂલીને પરભાવને પરદ્રવ્યને પોતાનો માનતો એ આત્મા નરકની ભૂમિકામાં અજ્ઞાનમય એવા દુઃખને વેદે છે, રાગને કરે છે કરતા બુદ્ધિએ અને એકતા બુદ્ધિએ દુઃખને વેદે છે. એવી સ્થિતિમાં પણ એ આત્મા ભેદ જ્ઞાન કરી કોઈ પાર વગરનો દુઃખ અવસ્થામાં છે, પોતે વેદે જાણે ને કેવળી જાણે એવું દુઃખ દશામાં છે. દશામાં દુઃખ હોવા છતાં દ્રવ્યમાં દુઃખ નથી. આ એક જૈન દર્શનની વિશેષતા છે. દશામાં અશુદ્ધતા છે પણ દ્રવ્યમાં એ અશુદ્ધતા પ્રવેશી શકતી નથી. દ્રવ્ય ત્રણેય કાળ શુદ્ધ છે એમ ભેદ જ્ઞાન કરીને નારકીનો જીવ પણ શુદ્ધ આત્માનું અવલંબન લેતો સમ્યક દર્શનાન ચારિત્ર રૂપે પ્રણમીને આનંદને વેદતો એ દુઃખથી હું ભિન્ન છું એમ એને અનુભવમાં આવી જાય છે. તેનું નામ સમ્યક દર્શન છે. એ વાત અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે કે અનાદિ કાળથી તીવ્ર મોહને કારણે વેદ જ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ હોવાને કારણે ભગવાન આત્માને રાગાદી ભીન હોવા છતાં તને એક જેવા લાગે છે, એ તારું અજ્ઞાન છે અને અજ્ઞાન દુઃખનું કારણ છે. કર્મનો ઉદય દુઃખનું કારણ નથી, એ તો દુઃખનું નિમિત્ત કારણ છે. અહીંયા આચાર્ય ભગવાન સમ્યક દર્શનનો વિષય શુદ્ધ ભેરખેડ વિનાનો ધ્યેયની વાત કરે છે કે ધ્યાનના કાળે આત્મા કેવા આત્માનું ધ્યાન કરતા એનું સમ્યક દર્શન પ્રગટ થાય છે. કર્મ ધ્યાન કેમ પ્રગટ થાય કે એની અનાદિકાળથી ધ્યેયની ભૂલ રહી ગઈ છે. કાં તો વ્યવહાર નહીં ના વિષયને ધ્યેય બનાવે છે, તે જ એક નહીં છે. વ્યવહાર નહીં નો વિષય એટલે 14 ગુણ સ્થાનના ભેદો, 14 માર્ગના સ્થાનના ભેદો, 9 તત્વના પર્યાયરૂપ જે ભેદો છે એ બધો વ્યવહાર નહીં નો વિષય છે. એ જ્ઞાનના જ્ઞેયપણે હો પણ ધ્યાનના ધ્યેયપણે એ પરિણામ નથી. છતાં અનાદિકાળથી આત્મા ધ્યેયને ચૂકીને ધર્મ ધ્યાન જ્ઞાન ચેતના પ્રગટ નહીં કરતો, કર્મ ચેતના કર્મ ફળ ચેતનામાં એ રૂણે છે. એ આત્માને દુઃખની નિવૃત્તિ માટે અને સુખની પ્રગટતા માટે ધ્યાનનો વિષય બતાવે છે કે આત્માનું અમારે ધ્યાન કરવું છે અને અમે આત્માનું ધ્યાન તો કરી રહ્યા છીએ. પણ આવે જયપુરમાં આવા પ્રશ્નો પણ થયા. ભાઈ તારી નજર ધ્યાન ઉપર જાય છે, પણ તારી નજરે ધ્યાનનું ધ્યેય શું છે ત્યાં સુધી તું પહોંચતો નથી, એટલે ધર્મ ધ્યાનની દશા પ્રગટ થતી નથી. ધ્યેયની ભૂલે ધ્યાનની ભૂલ રહી ગઈ છે. કોઈને એમ લાગે કે ધ્યેય તો નક્કી થઈ ગયું કે હું નાયક છું એ ધ્યેય છે, ભાઈ એમ નથી. જો ખરેખર યથાર્થ રૂપે ધ્યેય લક્ષમાં આવે તો ધ્યેયનું લક્ષ્ય કરનારે પોતે ધર્મ ધ્યાન નિર્વિકલ્પ ધ્યાન થઈ જાય છે. વિકલ્પ છૂટતો નથી, એમ છૂટતો નથી હું એક છું, શુદ્ધ છું, મુક્ત છું, અપરિણામી છું. આમાં બેનસીનો ચાકડો છે, બહુ સરસ, બહુ સરસ ઊંચામાં ઊંચો ચાકડો છે. શું એમાં ચંદુભાઈ વાંચો આમાં? અહીંયા હા, હું અપરિણામી અહીંયા આપેલો કીધું કે અહીંયા છે, અહીંયા અહીંયા છે ને, કાલ આવ્યો હતો. અનાદિકાળથી ભટકતા ભટકતા અહીં હું કહેવાનો છે. હા હું બનશે ને, સમજો તો શું વાંચો વાંચો. અનાદિકાળથી ચાર ગતિમાં દુઃખને વેચતા 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 ભટકતા ભટકતા જયારે હું અપરિણામી છું, એમ અપરિણામીમાં અંપણું થયું અને તેથી હું મુક્ત છું એવું ભાન થતા તેનું સમય દર્શન થાય છે. એ અપરિણામી છે, ધ્યાનનું ધ્યેય છે, પરિણામ છે તે ધ્યાન છે. ધ્યેય અપરિણામી છે, ધ્યાન પરિણામ છે, અને પરિણામ અને પરિણામીને અભેદ કરીને તેને જ્ઞાતા કહેવામાં આવે છે. જ્ઞાતા પુરુષ દ્રવ્ય સામાનનું ધ્યાન કરે છે. ધ્યેય શું છે અને જ્ઞેય શું છે વિનયને જે પણ ખતવી નાખ્યું છે મોટામાં મોટી ભૂલ છે. 14 ગુણ સ્થાન, 14 માર્ગ ના સ્થાન, 14 જીવ સમાસ, જ્ઞાન નું જ્ઞે છે. સાધક ના જ્ઞાન નું જ્ઞે થાય છે, પણ એ ધ્યાન નું ધ્યેય થઈ શકતું નથી. કેમ કે પરિણામ નાશવાન છે, સાપેક્ષ છે, કર્મકૃત છે. ભગવાન આત્મા આનંદ ગુણો નો પિંડ જ્ઞાન આનંદ આદિ નિરપેક્ષ તત્વ છે. એવા સ્વભાવ, એવા સ્વભાવને લક્ષમાં ન લેતો, એ પરિણામ ઉપર નજર રાખતો, તો પરિણામ ઉપર નજર રાખે છે, વ્યવહાર નહીં ના વિષય નું અવલંબન કરે છે, અને ત્યાં પરિણામી ઉપર નજર રાખતો એનો આશ્રય કરવા જાય છે, ત્યાં એને વિકલ્પ તૂટીને અનુભવ થઈ શકતો નથી. તેથી અહીંયા સમ્યક દર્શન પ્રગટ કેમ થાય? સમ્યક દર્શન એટલે ધર્મની શરૂઆત. ચારિત્રમાં તો ધર્મની વૃદ્ધિ છે, વિતરાગતાની વૃદ્ધિ છે, આનંદની વૃદ્ધિ છે. અહીંયા પ્રથમ એ આખા આમાં બધામાં આવશે કે ભવ્યત્વ ભાવની શક્તિની વ્યક્ત અવસ્થા જયારે થાય છે ત્યારે તે આત્મા શું કરે છે, એ બધો વિષય આખો ગાગરમાં સાગર છે, બધો વિષય આવરી લીધો છે. પર્યાર્થિક નહીં શું, દ્રવ્યાર્થિક નહીં શું, પ્રમાણનો વિષય શું, આગમ શું, અધ્યાત્મ શું, ક્યાંય કોઈ વાત બાકી રાખી નથી. અહીંયા આચાર્ય ભગવાન કહે છે, ફરમાવે છે, પ્રભુ એકવાર તું પરિણામથી હું સહિત છું એ વાત તને દેખી ગઈ છે, અનુભવમાં આવી ગઈ છે, પરિચયમાં આવી છે એ વાત, એટલે તને કઠણ લાગે છે કે જેનાથી હું સહિત છું, રાગથી હું સહિત છું, વર્તમાન દુઃખ વેદાય છે, એ વેદાય છે તે વખતે ભગવાન આત્મા એ દુઃખના ભાવથી ને દુઃખના વેદનથી ભિન્ન છે એ વાત એને ગળે ઉતરતી નથી. ગળે ઉતરે તો ન્યાલ થઈ જાય એ વાત છે. વર્તમાન દુઃખ વેદાય છે ત્યારે દુઃખથી ભિન્ન છે. આ દુઃખ થી મુક્ત થવાનો ઉપાય, દુઃખ થી હું ભિન્ન છું એ દુઃખ થી મુક્ત થવાનો ઉપાય છે. એવું અભેદ સામાન્ય આત્માનું લક્ષ કરતા દુઃખ નો વ્યય અને અતિંદ્ર સુખ નો ઉત્પાદ ધ્રુવના ધ્યાને થાય છે. એ જેને ધર્મ કરવું હોય પ્રગટ, એટલે સુખી થવું હોય, સંસારનો છેદ કરવો હોય, મોક્ષ માર્ગમાં આવવું હોય, કે જે મોક્ષ માર્ગ મોક્ષનું કારણ થાય છે, મોક્ષ માર્ગ એટલે અલ્પ આનંદ અને મોક્ષ એટલે પૂર્ણ આનંદનો લાભ એને મોક્ષ કહેવામાં આવે છે. એવી દશા પ્રગટ થવા માટે બધી દશાઓને ગૌ કરી અને જે દશા જેમાં નથી અને જેમાં જ્ઞાન આનંદ આદિ અનંત ગુણો છે એવા અનંત ગુણાત્મક અભેદ સામાન્ય ભગવાન જે આત્મા એને અંતર સન્મુખ થઈને જયારે આત્મા અનુભવે છે ત્યારે ધર્મ ધ્યાન પ્રગટ થાય છે. ત્યારે એને કોઈ પણ પ્રકારના વિકલ્પ દેતા નથી. સર્વ પ્રકારના બુદ્ધિપૂર્વકના વિકલ્પ નો ભેદ થઈ નિર્વિકલ્પ ધ્યાનમાં આનંદની પ્રાપ્તિ કરતો એ આત્મા સમ્યક દ્રષ્ટિ બને છે. એ વિષય અહીંયા હવે આપણે એ લેવો છે બીજો પાડો કે સર્વ વિશુદ્ધ પારિણામિકા ધ્યેયની વાત ચાલે છે. ધ્યેયની ભૂલે ધ્યાનની ભૂલ છે. ધ્યાનમાં બેસીએ છીએ પણ ધ્યાન કઈ અંદર આત્મામાં લાગતું નથી. ત્યાં કોઈ અન્ય મતી કે ધોળું ધોળું દેખાય છે. અરે ભાઈ, ધોળું દેખાય તો પૂતગલની અવસ્થા છે, અરૂપી ચેતનની અવસ્થા છે. ભગવાન આત્માને એક વખત સમ્યક દર્શન પ્રગટ કરવાની ભાવના હો, પણ એનો જે વિષય છે એ વિષયની ભૂલ રહી છે. અનંત કાળ છે કે સમ્યક દર્શન પ્રગટ થઈ શકતું નથી. ચારે બાજુથી શાસ્ત્રો માંથી કાઢવું જોઈએ શુદ્ધ નહીં નો વિષય. એક પ્રકારની ખોજ છે, અનંત કાળ થી ખોજ કરી નથી, એવું એક રિસર્ચ છે. એ સત્પુરુષ ના સમાગમે, સત્શાસ્ત્ર ના યોગે અને પોતાની ધગશ પૂર્વક જો રિસર્ચ કરે તો એને ખ્યાલમાં આવી શકે એ વાત છે. અને ખ્યાલમાં લઈને પ્રયોગ કરે તો અનુભવ પણ પ્રત્યક્ષ આ કાળે થઈ શકે એવું છે. એવો ઊંચો કાળ આપણા માટે તો છે. આપણે સમકાલીન થયા, આપણો જન્મ આગળ પાછળ નહીં. ગુરુદેવના સમીપ વર્તી આપણને પ્રત્યક્ષ દેશના લગતી સાંભળવા મળી, અપૂર્વ છે. વ્યવહારનો પક્ષ જીવને અનાદિકાળથી હતો અને છે. શુદ્ધ નહીંનો પક્ષ કદી આવ્યો નથી. કેમ શુદ્ધ નહીંનો પક્ષ આવતો નથી? કેમ કે શુદ્ધ નહીંનો ઉપદેશ વિરલ છે, ઘણા કાળ વિરલ હોય છે. એમાં આ ઊંડા સર્પણી કાળ, પંચમ કાળ, એમાં જે શુદ્ધ નહીંનો ઉપદેશ મળ્યો, હું શુદ્ધ નહીંના ઉપદેશ સાંભળીને લાયક જીવ શુદ્ધ નહીંના પક્ષમાં આવીને પક્ષાતિક્રાંત થઈને પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે. એટલું ગુરુદેવ આપણને ઉપકાર કરીને આપણા ઉપર કરુણા કરીને આપી ગયા છે. બીજે આડે અવળે રસ્તે ચડવા જેવું નથી. કેમ કે આડે અવળે રસ્તે ચડવાથી કોઈ હવે આપણને પાછું વાળનાર નથી, પાછા વાળનાર વયા ગયા છે. હવે તો એકલે હાથે આપણે એ ગુરુદેવના ટેપ અથવા એના પ્રવર્તનનો સારો લઈ અને અંતર મંથન કરીને જેમ માખણ નીકળે છે દહીંમાંથી વલોવીને, એમ નઈ નિક્ષેપને પ્રમાણના અનેક પ્રકારના કથનોમાંથી શુદ્ધ નઈના કથન ઉપર જ્યારે એની નજર જાય છે ત્યારે વ્યવહાર નહીંનું એને યથાર્થ જ્ઞાન થાય છે. શુદ્ધ નહીંના ભાવ સિવાય વ્યવહાર નહીંનું જ્ઞાન ન હોય પણ વ્યવહાર નહીંનો પક્ષ થઈ જાય છે. આચાર્ય ભગવાન કહે છે, સાંભળ ભાઈ, તારા અનુભવને થોડો ટાઈમ જરા ગૌણ કર, તારા અનુભવને અત્યારે મુખ્ય ન કર. તારો અનુભવ મિથ્યા છે. તું જે રીતે આત્માની કલ્પના કરી રહ્યો છો એવું આત્માનું સ્વરૂપ નથી. અને તારી કલ્પના જો સાચી હોત તો તને પ્રત્યક્ષ આત્માનો અનુભવ હોવો જોઈએ, પણ અનુભવ નથી. માટે તું એક વાર નરમાશ લાવીને સરળ પરિણામ કરીને એમ જાણ કે મેં શુદ્ધ આત્માનું સ્વરૂપ પ્રભુ જોયું નથી. છઠ્ઠી ગાથામાં એક પ્રશ્ન છે શુદ્ધ આત્માનો. એમ અહીંયા પર્યાય થી સહિત આત્મા અનંતકાળ થી માયનો છે, પણ પર્યાય થી હું રહીત છું એ વાત એના લક્ષમાં આવતી નથી. લક્ષમાં ના આવવાનું પણ એક કારણ છે. હાલ હાલ પરિણામ થી હું રહીત જો માનીશ આત્માને તો ક્યાંક એકાંત નિશ્ચાભાસ નો દોષ આવી જશે. તો અરે દોષ નહીં આવે, તારા માથે ગુરુ બેઠા છે, તું નગુરો નથી. ગુરુની સમીપે તું ભણેલો છો અને પ્રમાણ અને નય દ્વારા તે આત્માને જેમ છે તેમ જાણીને કેવળ આત્મહિત કરવા માટે તું તૈયાર છો છો. તારે કઈ ગભરાવાની જરૂર નથી, બધું તને આવી મળશે. તને સહજ બધા પડખા સવલા થવા લાગશે. એક વખત શુદ્ધાત્માની તીવ્ર રૂચિમાં આવી જા, બધા પડખા તને સવડા પડશે. કોઈ પડખું અવળું તને નહીં પડે. હવે એ વાત કહે છે સર્વ વિશુદ્ધ પરમ ભાવ ગ્રાહક સુખ ઉપાદાન ભૂખ. એ જ્ઞાન નો વિષય, જે જ્ઞાન ની પર્યાય પોતાના ત્રિકાળી સામાન્ય શુદ્ધાત્મા જે ત્રિકાળ મુક્ત છે એવો આત્માનો જે સ્વભાવ છે એને વિષય કરનારી જ્ઞાનની પર્યાય ને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહે છે. નહીં એટલે જ્ઞાન જેનું પ્રયોજન શુદ્ધ દ્રવ્ય સામાન્ય માત્ર એ પણ ઉપાદય પૂર્વક કેવળ જાણવાનો વિકલ્પમાં હોય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં એ તત્વ ઉપાદય પણ જણાય છે. વિકલ્પાત્મક નિશ્ચય નહીં માં આત્મા જેવો છે એનું અનુમાન થાય છે પણ અનુભવ થતો નથી. અહીંયા કહે છે કે અમે શુદ્ધ પ્રવ્યાર્થિક નહીં કહીએ છીએ જ્યાં અમારા જ્ઞાનમાં બીજી પર્યાર્થિક નહીં છે. જ્ઞાનના જ્ઞેય તરીકે અમે એને ઉડાડી જ નથી. એ જ્ઞાનના જ્ઞેય પણ એ પર્યાર્થિક ની ને વ્યવહાર ની ને ઉડાડે છે, અધીન છે, અને એનો આશ્રય કરે છે એ પણ અધીન છે. સર્વજ્ઞ ભગવાને બે નહીં કહી છે ને, આ બે નહીં ના જ્ઞાતા છે. ધર્માત્મા બે નહીં ના જ્ઞાતા છે. અહીંયા કે પ્રભુ સાંભળ બાપુ, તે આ વાત નથી સાંભળી એ હું તને સંભળાવીશ. એમ મેં વ્યવસાય કર્યો છું, મેં વ્યવસાય કર્યો છે. કુંકુમ ભગવાન શરૂઆતમાં સમયસારમાં કહે છે, પ્રભુ અનંત ગુણ થી એકત્વ અને પર્યાય માર્ગ થી વિભક્ત એવું તારું સ્વરૂપ છે. એક વખત શ્રદ્ધામાં લે. એવું શ્રદ્ધામાં આવતા એ નિશ્ચય ની સાથે એક વ્યવહાર નહીં પ્રગટ થશે. એ શુદ્ધ પર્યાય થી કથન થી તું સહિત છું એમ જ્ઞાન જાણી લેશે. શ્રદ્ધાન રહીત નું અને જ્ઞાન સહિત નું સમય એક થઈ જશે. કોઈ એકાંત નો દોષ લાગશે, સમ્યક એકાંત પૂર્વક અને એકાંત ની સ્થિતિ થશે. વ્યવસાય કરે છે અને નિષ્કારણ કરુણા આવી છે. જગત ના જેઓ દુખી છે અને એ સુખ કેમ પામે, અંદર ઠરાતું નથી. મુનિરાજ ને ઠરવું છે પણ ઠરાતું નથી. અને એ તથા પ્રકારની પર્યાયની યોગ્યતામાં થવા કાળે વિકલ્પ પણ આવી જાય છે એમ જાણે છે. એનો કરનાર છું એમ જાણવામાં આવતું નથી. એવો ઉદય ભાવ સાધક દશામાં હોય છે, જવા માટે આવે છે. ઉદય ભાવ રહેવા માટે આવતો નથી. વિકલ્પ ઉઠે છે શાસ્ત્ર લખવાનો. એમ તો કોઈ આફ્રિકા ગયા હોય, નાયરુ બી દાખલો લ્યો ને, આ નાયરુ બી ના બેઠા જ ભાઈ, કે નાયરુ બી ગયા હોય કમાવા, પછી ત્યાં ખૂબ કમાણી થઈ, પછી એના ગામ નાના નાના ગામ હોય ને ત્યાં પોતાના કુટુંબીજન ને કાગળ લખે કે ભાઈ તમે અહીંયા આવો, તમારા માટે હું ટિકિટ મોકલું છું અને તમે અહીંયા આવો, તમને હું દુકાન મંડાવી દઈશ, અમે નાયરુવીમાં બહુ કમાણા અને આ તો દરિયો મોટો છે, સૌ સૌના ભાઈ પ્રમાણે કમાશે, તમે આવશો તો હરીફાઈ કરશો તમે એમ. એને હોતું નથી, ઉદાર ચિત્ત ને હોતું નથી, સંકુચિત જીવવાઓ છે એને હોત. બહુ સારી વાત, બહુ સારી વાત, મને ગમી, મને એ વાત ગમે છે. હા હા હા, પાછું થઈ ગયું તમારું કઈ એમાં. હા હા હા, અરે આત્મા બતાવીને ગયા છે અને આત્માનો અનુભવ કેમ થાય એની 400,000 ડુપ્લિકેટ ચાવી કરીને આપી ગયા છે. ચાવી બધાના ખિસ્સામાં આવી છે પણ એ પ્રમાદવશ ચાવીનો ઉપયોગ કરતો નથી. તેજુરીમાં પૈસા પડ્યા છે, દુકાળ છે, ભાવ વધ્યા છે અનાજ ના, હાય હાય બે રૂપિયે કિલો ઘઉં હતા એના 10 રૂપિયે કેમ લઉં, 20 રૂપિયે કેમ કિલો લઉં, ચાવી છે તેજરીમાં પૈસા છે, પૈસા નો લાલચુ લોભી તીવ્ર કસાઈ જીવ એમ ને એમ તાંડા તરફડીને મરી જાય છે, પણ ચાવી ખોલતો નથી. એમ ભગવાન આત્મા તારી અતિ સમીપે જો કોઈ તત્વ હોય તો આત્મ તત્વ છે, પર્યાય પણ દૂર વર્તી છે આત્મા થી. પાર છે હો સાસર નો, ભગવાન આત્મા થી પર્યાય દૂર છે ને નાશવાન છે, એવો પાર છે. પર્યાય દૂર, હા ભાઈ, કેમ કે પર્યાય તું નથી, તું તો દ્રવ્ય છો, તું દ્રવ્ય સામાન્ય તે ઉપાદેય તત્વ તારું છે, અને પર્યાય જ્ઞેય તત્વ રૂપે રહેલી છે, અને દ્રવ્ય સામાન્ય ધ્યેય તત્વ રહેલું છે. એ ધ્યેય ના ધ્યાને ધ્યેય નો વિકલ્પ જાય ને જ્ઞેય નો વિકલ્પ જાય ને અનુભવ થાય ત્યારે બે નું જ્ઞાન ને થાય. સર્વ વિશુદ્ધ પારનામિક પરમ ભાવ ગ્રાહક, હા હા હા, આ આત્માના વિશેષણો ઓછા પડે છે. ભગવાન આત્માના વિશેષણો એની પ્રશંસા કરતા કરતા ધર્મી જીવોને શબ્દો ઓછા પડે છે. આ બધા આત્માઓ અત્યારે આવા છે, અત્યારની વાત ચાલે છે, કે સર્વ વિશુદ્ધ કોઈ પણ પ્રકારનો એમાં મોલ મેલ બિલકુલ છે નહીં. પારણામિક પરમ ભાવ ગ્રાહક આત્મદ્રવ્ય લાભ હેતુ પારણામિક, ચૈતન્ય પરમાત્મા સામાન્ય તત્વ છે, એ અનાદિ અનંત ચૈતન્ય સામાન્ય પડે રહે, પણ એ ચૈતન્ય સામાન્ય ચૈતન્ય વિશેષપણે ન થાય તો રાગ પડે તો ક્યાંથી થાય ને દેહ પડે તો ક્યાંથી થઈ શકે, એ પોતાના નિજ ભાવ ને દ્રવ્ય સ્વભાવ કદી છોડતો નથી. ભલે તે દ્રષ્ટિમાં દ્રવ્ય ને છોડ્યું, તારી દશામાં ભલે મિથ્યા તો આવી ગયું, એક સમય પૂરતું, એક સમય ની ભૂલ છે, બીજા સમયે ભૂલ ભાંગી શકે છે, તો પણ દ્રવ્ય સામાન્ય ભગવાન આત્મા એવો ને એવો સુરક્ષિત જે ભાવે છે તે ભાવે અનાદિ અનંત રહે એવો ચૈતન્ય સામાન્ય જેનું લક્ષણ છે, અથવા સહજ જ્ઞાન સહજ દર્શન જેનું લક્ષણ છે ગુણ, એ અનાદિ અનંત જે ભાવે છે તે ભાવે જ રહે, પછી ભલે નિરોધમાં હો કે ચિત્ત અવસ્થામાં જાય. પોતાનો દ્રવ્ય સ્વભાવ નિજ ભાવ પોતાનો પારણામિક ભાવ કદી છોડે નહીં, એને પરમ પારણામિક ભાવ કહેવામાં આવે છે. એ પારણામિક પરમ ભાવ ગ્રાહક ભાવ એ પૂજનિક છે, ભગવાન આત્મા પૂજનિક હોવાથી પરમ પારણામિક છે, શુદ્ધ પારણામિક છે. પછી અશુદ્ધ પારણામિક ની વાત વ્યવહાર રહેશે, ઘણી વાત આમાં આવશે, ઘણી વાત આવવાની છે. એક ગાથામાં ગાગરમાં સાગર છે, વ્યવહારની વાત આવશે કે નહીં, તું માના એ જાતની વ્યવહારની વાત તો આવવાની નથી, પણ સાધક જે રીતે વ્યવહારને જાણે છે એ વાત આવશે. તારો વ્યવહાર તો આવવાનો, કેમ કે તારી પાસે નિશ્ચયનું તને ભાન નથી. વ્યવહાર ક્યાં છે? અજ્ઞાન છે. કેમ કે નિશ્ચય નહીં ને વ્યવહાર ને પ્રમાણ જ્ઞાન ના શુદ્ધ પ્રમાણ ના એ અંશ છે, બે એના દ્વારા બીજાને સમજાવે છે, પણ એ પણ ક્યાં સુધી? એ જ્યાં સુધી કોઈ લાયક જીવ સમજવા આવે અને એને વિકલ્પ ઉઠે તો એટલો ટાઈમ એ ભેદ કરીને સમજાવે નહીં દ્વારા, અન્ય કાળે એને એ પ્રકારનો વિકલ્પ ઉઠતો નથી. ફટ છઠ્ઠા માંથી સાતમામાં ચાલ્યા જાય. સર્વ વિશુદ્ધ આ આત્માના ગણા ગવાય છે, હો આત્માના ગણા ગવાય છે. સર્વજ્ઞ ભગવાનની દેહધ્વનિમાં પણ આત્માના ગણા આવે છે કે તારો આત્મા આવો છે, અમારો આત્મા આવો ને તારો આત્મા આવો ને સર્વનો આત્મા. દ્રવ્ય દ્રષ્ટિએ જોવામાં આવે તો શુદ્ધ છે, સૌને શુદ્ધાનું સુધરયા,
શુદ્ધ નહીં જોવામાં આવે તો આત્મા બધા પ્રથમથી જ શુદ્ધ છે. આવ્યો તો કળશ કાલે ઊંચામાં ઊંચો કળશ ઘણા વર્ષો પહેલાનો. એમાં એક વાત વિશેષ આવી ગઈ હતી. કાલ બે ચાર ભાઈઓને વાત કરી, એક ભાઈ કે તમારા ખ્યાલમાં આવ્યું, પણ બીજા ભાઈ કે ખ્યાલમાં આવ્યું નહીં. એક વાત એવી કરી ગુરુજી કે હું ત્રિકાળ શુદ્ધ છું એમ જ્યાં દ્રષ્ટિમાં આવે છે અને અનુભવ થાય છે ત્યાં એ અનુભવ એમાં ભળીને હું શુદ્ધ છું એમ આવી જાય છે. એટલે ધ્યેય પૂર્વક જ્ઞેય થાય ત્યારે ધ્યેય સાચું, નહીતર ધ્યેય પણ ખોટું, જ્ઞેય ની ભૂલે ધ્યેય ની ભૂલ છે. સમય એક છે, અપરિણામી ધ્યેય છે અને પરિણામી દ્રવ્ય. જ્ઞાન નું જ્ઞેય છે પણ ધ્યાન નું ધ્યેય નથી. સર્વશુદ્ધ પારિણામિક, પારિણામિક એટલે જેવું સ્વરૂપ છે આત્માનું એવું ને એવું સદા રહે એને પારિણામિક પણ કહેવામાં આવે છે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડ. પોતાનું ચેતન પોતાનું ચેતન તો કદી છોડતું નથી. ગમે તેવી દુઃખની દશા આવી ગઈ પણ એનો આનંદ સ્વભાવ કદી છૂટે નહીં. પર્યાયમાં ભલે અજ્ઞાનતા હો પણ એનું જ્ઞાયક ભાવ જે સામાન્ય અપેક્ષા એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે, તે ત્રણેય કાળ જ્ઞાન સ્વભાવે અવસ્થિત રહેલો છે. એ અજ્ઞાન રૂપે થતો નથી, ને જે અજ્ઞાન રૂપ થાય છે તે અનાત્મા છે, આત્મા નથી. એ પર્યાયમાં ફેરફાર થાય છે, દેહમાં ફેરફાર થતો સર્વશુદ્ધ પારણાની પરમ ભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાન ભૂત. એ બધા ત્રિકાળીના વિશેષણ છે. આત્મા શુદ્ધ ઉપાદાન ભૂત છે. આ બીજો બોલ શુદ્ધ ઉપાદાન ભૂત નો આવ્યો, પછી શુદ્ધ ઉપાદાન કારણ પર્યાય ના આવશે. એને એને વિષય કરનાર શુદ્ધ દ્રવ્ય અર્થિત લે શરત રાખી છે. હો અહીંયા નજર જાય તો કામ થાય કે શુદ્ધ દ્રવ્યાર્થિક નય, એટલે જે જ્ઞાન ત્રિકાળ સામાન્ય ને અવલોકન કરનારું અને વિશેષ ને નય અવલોકન કરનારું, પર્યાર્થિક નય ને આંખ ચક્ષુ સર્વથા બંધ કરીને જયારે દ્રવ્યાર્થિક નય ની ચક્ષુ ઉઘાડવામાં આવે, ઉઘાડીને જોવામાં આવે તો એનું નામ દ્રવ્યાર્થિક નય છે. ભેદ નું સરખા લક્ષ છૂટી જાય છે. ભેદો છૂટતા નથી, ભેદ નું લક્ષ છૂટે છે. ભેદ તો ભેદ રૂપે ઉત્પાદિત થયા જ કરે છે. એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં ની સામે એક અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પણ છે એમ એક નહીં જાણે આમ કહ્યું હોય ત્યારે બીજી નહીં એ વખતે ગણ છે. પણ પ્રયોજન વખત શુદ્ધ દ્રવ્ય આર્થિક નહીં મુખી કરી તેને નિશ્ચય કહેવામાં આવે છે. અને અશુદ્ધ દ્રવ્ય આર્થિક નહીં અર્થાત પર્યાર્થિક નહીં તેને ગૌણ કરીને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. અહીંયા પ્રયોજન શું છે કે અનાદિકાળથી જીવને વ્યવહારનો પક્ષ છે, શુદ્ધ નહીં નો પક્ષ કદી આવ્યો નથી. તેથી શુદ્ધાત્મા નો પ્રત્યક્ષ અનુભવ કરાવવા માટે પ્રયોજન છે. જાણવાનું કેવળ શાસ્ત્ર જાણવા માટે નથી, શાસ્ત્ર નું જાણવું કેવળ શાસ્ત્ર ની ધારણા માટે નથી. શાસ્ત્ર નું જ્ઞાન કેવળ બીજાને સમજાવવા માટે હોતું નથી. શાસ્ત્ર નું જ્ઞાન તો આત્મજ્ઞાન માટે હોય છે. ત્યારે આચાર્ય ભગવાન ફરમાવે છે, પ્રભુ એક વાર સાંભળો, અમેરિકા જ્યાં હોય તો અમેરિકાની વાત કરે, પણ અમેરિકા ન ગયા હોય છોકરી વાંચીને અમેરિકાની વાત કરે એમાં અમેરિકા જ્યાં લાયક આવ્યા. તો ભાઈ શેની વાત કરો છો? તો અમેરિકાની તો કે તમે અમેરિકા ગયા હતા કે હું તો ચોપડી વાંચીને કહું છું, એ ચોપડી વાંચેલું કામ આવે નહીં એમ આયા આચાર્ય ભગવાન કહે છે કે અમે શુદ્ધાત્મા નો અનુભવ કરીને કહીએ છીએ. અમારે સામે તું કરિશ્મા, હું એમ ના હોય ના આમ હોય ના આમ હોય. તત્વજ્ઞાન તનગી એમાં આવે છે દાખલો, તત્વજ્ઞાન તનગી દાખલો આવે છે. એ રીબડામાં કહ્યું હતું ગુરુદેવે, રીબડામાં અહીંથી જતા હતા આમ કે રીબડા હું પછી જતા પછી ઘણા જતા ત્યારે દાખલો એને આપ્યો. હા હા, જયારે વાંચ્યું નતું મેં તત્વજ્ઞાન તનગી એ વખતે, પેલા વખતે પેલાની વાત. જો રાત્રિ નો ટાઈમ છે, અજવાળ્યું છે અને એમાં 108 બગલા ચાલ્યા જાય છે, હાર બંધ ગણી શકાય એવા એક આંધળા ને દેખતો બેહેલા જાય છે. ઓલા દેખતા એ ગણીને કહ્યું હાર બંધ ઓલા આંધળા ને કે 108 બગલા, આ ધોળા ધોળા બગલા એકદમ, અને 108 જાય છે હાર બંધ. તો કે ના એટલા નથી, ઓલો આંધળો કે એટલા એલા પણ તને આંખ નથી. હું ક્યાં આધારે કહ્યો છો કે 108 નથી? તારી પાસે તો કોઈ આધાર તો નથી. એમ અનુભવી પુરુષો આત્માને અનુભવીને કહે છે અજ્ઞાની કે ના એમ ના હોય આમ હોય. એલા પણ તું સર્વજ્ઞ ભગવાનની સામે ઓર કરિશ્મા. તમે ન બેસે જ્ઞાનીઓ વાત, તો તું એ વખતે આમ તો કરિશ્મા, એમ સમજાવીના આમ પણ કરિશ્મા, પણ આમ તો કરિશ્મા, નકાર તો કરિશ્મા, વિચાર કોટી મારા છે. સંતો કહે છે, અનુભવી પુરુષો કહે છે, એને વિચાર કોટીમાં તો રાખજે, પણ સીધો આમ નકાર કરિશ્મા. અને પરીક્ષા કરીને પ્રમાણ કરજે. પરીક્ષા કરવા માટેની છૂટ છે, વિચાર કોટીમાં રાખજે પણ નકાર કરિશ્મા. એવી એક અપૂર્વ વાત આ કહે છે કે આત્મા દુઃખનો તો ભોગતા નથી પણ અતિન્દ્રિય આનંદનો પણ આત્મા ભોગતા નથી, એમ વાત અપૂર્વ કેવી છે. ના કરિશ્મા, વિચાર કોટીમાં રાખજે પણ નકાર કરવા જેવી વાત નથી. સમય પાકી ગયો છે, સમ્યક દર્શન કાળો કાળ પાકી ગયો છે. બીજો કોઈ મોક્ષ માર્ગ નથી, બીજું સાથે સાધક ને વ્યવહાર હોય છે, વ્યવહાર હોય છે. કયો ચોથી ચોથાની યોગ, પાંચમો પાંચમાની યોગ, છઠ્ઠો છઠ્ઠાને યોગ વ્યવહાર હોય છે. નિશ્ચય પૂર્વક પરિપૂર્ણ યથા ક્યાં ચારી પણ ના આવે ત્યાં સુધી સાધક ને બાધક ભાવ પણ રહે છે, સાથે સાથે વર્તતો છે. જેમ જેમ આત્મામાં ફરે છે તેમ તેમ એ બાધક ભાવ નો જય થાય છે અને સાધક ની દશા વધતી જાય છે. એક વખત સમ્યક દર્શન નો વિષય શું છે એને ચારે પરથી જ્યાંથી મળે ત્યાંથી તું શોધ કરેલી અને એનો યથાર્થ નિર્ણય કર. જે હું તો આવો છું બસ, પછી પ્રયોગ કરી તો એ પ્રયોગ સફળ થશે. પણ દેહની ભૂલે ધ્યાનની ભૂલ રહી ગઈ છે. એ ઉપર ઉપર ની વાત નથી, આ અંદર ના ઊંડાણ માં જઈને એ જો અંદર માં ખ્યાલ માં એને કોઈ વિશિષ્ટ પ્રકાર આવી જાય તો કહે સર્વિષમ સાયણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાન, વિકાર ઉપાદાન છે, નિત્ય શુદ્ધ ઉપાદાન છે, ક્ષણિક ઉપાદાન ને ત્રિકાળ ઉપાદાન. દેવ સામાન્ય એ ત્રિકાળ શુદ્ધ ઉપાદાન છે અને પર્યાય ના બે ભેદ, ક્ષણેક અશુદ્ધ ઉપાદાન અને ક્ષણેક શુદ્ધ ઉપાદાન, એ પર્યાય નો વિષય છે, પર્યાચિત નો વિષય છે, વ્યવહાર નો વિષય છે, જાણેલો પ્રજ્ઞાન છે. પણ આ બે નું પ્રજ્ઞાન આત્મા થયા પછી જાણેલો પ્રજ્ઞાન છે. જાણવા માટે તો વ્યવહાર આવશે કે નહીં, બારમી ગાથા આવશે કે નહીં, બારમી ગાથા ક્યાંથી આવશે? ભાવમાં તને 11મી ગાથા ની મૂકી પડતી છે. બહારનું થશે એ બરાબર છે. પેલા પેલો નંબર 11 ની ગાથા છે, એના ભાવ નું ભાષણ તો તું કરતો નથી, અને એને નિશ્ચય જાણીને તું છોડી દે તો 12મા માં જે જાતક નો વ્યવહાર જાણેલો પ્રેમવાર આવે છે તને નહીં આવે, 12મું થશે તારામાં. શુદ્ધ ઉપાદાન વિકાર સામાન્ય શુદ્ધ આત્મા, ઉપાદાન એટલે સ્વશક્તિ, નિરપેક્ષ નિરપેક્ષ પરમાર્થ સત પારમાર્થિક સત પર્યાય છે એ વ્યવહાર સત છે, દ્રવ્ય સામાન્ય છે પારમાર્થિક સત છે, કેમ કે પારમાર્થિક સત અવિનાશી છે, ક્ષણિક સત વિનાશી છે. હું તો અવિનાશી છું, નાશવાનું નહીં, નાશવાનું નહીં, એમાં નાશવાનું જ્ઞાન થઈ ગયું કે નથી? પર્યાયનું જ્ઞાન થયું કે નથી? આ પર્યાયો જે છે તો હું નથી, કેમ કે પર્યાય નાશવાન છે અને હું અવિનાશી છું. મારામાં અનંત ગુણો ભરેલા છે, એક સમયની પર્યાયમાં અનંત ગુણો નથી. હું અવિનાશી આ નાશવાન, આ નાશવાન તો હું નહીં, એમ કે એનું જ્ઞાન થયું કે વ્યવહારનો જ્ઞાતા છો કે નથી? હું વ્યવહારને જાણતો જ નથી. એના હુવાપણામાં હુવાપણાનો સ્વીકાર કરી અને એમાં અહમ બુદ્ધિ છોડે છે ત્યારે તે પર્યાય નો જ્ઞાતા થયો કહેવામાં આવે. શુદ્ધ ઉપાદાન પ્રકાર સામાન એકરૂપ ભગવાન આત્મા. હા, પરને જાણવાની તો વાત નથી, કેમ કે પરને તો આત્મા, પરની આરે તો કસોઈ કઈ લેવા દેવા સમય નથી. 114 ગાથામાં પ્રવચન સારમાં આ વિષય ગુરુદેવે લીધો છે. હવે સામાન્ય વિશેષ બે પરખા છે, એમાં એક વિશેષનું જે પરખું છે પર્યાયનું, સમય સમય ઉત્પાદન થાય છે. પર્યાય નથી એમ નથી, ભગવાના સિંગડા જેવું એ નથી, પર્યાય અસ્થિ રૂપે ક્ષણિક સત રૂપે હોવા પણે છે, ભલે એનું આયુષ્ય એક સમયનું છે, પણ એ પણ ક્ષણિક સત છે. એ પર્યાય ને તું જોવાનું બંધ કરી, સર્વથા બંધ કરી દે. આ હા હા, પ્રથમચિત નહીં, સર્વથા બંધ કરે. એક વાત, એક જ વખત નું કામ છે હો, પછી પાછી પર્યાચિત ને ઉભરતો તારે ઝઘડાવાની જરૂર નથી. હા હા, બે જ ઉભરશે પછી તો પ્રમાણ થી નિરાતે શાંતિથી તો અમે કહીએ છીએ એમ તું અમારી પાછળ પાછળ નંબર 1 નંબર 2 ને નંબર 3 જે અપેક્ષા એ કહેતા આવીએ છીએ, જે અપેક્ષા એ તું પકડે લે. બધું સારું થશે ભાઈ, કહે અવળું નહીં પણ એ તારી માથે ગુરુ છે, તું નબળો નથી. પ્રમાણ નો પક્ષ નહીં લે, વ્યવહાર નો પક્ષ નહીં લે, નિશ્ચય નો પક્ષ આવીને છૂટી જશે. નંબર 2 દ્રવ્યાર્થિક ની આખું વાત, પછી નંબર 2 એ પર્યાય નું જ્ઞાન પણ તને થશે, અને નંબર 3 દ્રવ્ય પર્યાય નું પણ તને જ્ઞાન થશે. આશ્રય એક નું અને જ્ઞાન અનંત નું. ભગવાન આત્મા ની આ વાર્તા છે, 8 દિવસ ની ભગવાન આત્મા ની આ વાર્તાનું આયોજન છે. અધ્યાત્મ શિક્ષણ શિબિર છે ને, અધ્યાત્મ એટલે જેમાં આત્મા ની મુખ્યતા થી બધા ક્લાસો ચાલે. ભાઈ વાત કરવાની છે ને વાત સાંભળવાની છે, એની પાછળ આશય શું છે બાબુ?
આશય ઉપર જવું, બહારની પ્રવૃત્તિ કરતા આશય ઉપર જવું. પણ વાણીમાં તો એમ જ કહેવાય ને, બીજું શું કહેવાય? એ તો વચના ચીજ છે, વિકલ્પા ચીજ વસ્તુ, રાજા ચીજ વસ્તુ છે. પણ જ્ઞાની વાણી દ્વારા સમજાવે છે, બીજું કઈ ઉપાય નથી. અને એ સમજાવવાના વ્યવહારને જે છોડશે તો એ પામવાનો નથી કે વાતો છે એમ માનીને છોડી દેશે તો એ પામી શકશે નહીં. એ વ્યવહાર તો શ્રેષ્ઠ જીવ છે. અને વ્યવહાર નો અવલંબન ને રોકાશે તો પણ આત્માનુભવ નહીં થાય. પણ આવો વ્યવહાર આવીને રહેતો જે જવા માટે આવે છે, ચેષ્ટા ઉદ્ધિ નો વ્યવહાર વચ્ચે આવી જાય છે, આવ્યા વિના રહેતો નથી. વિચારો બધા આવી ગયા હતા કે પંચમ કાળ બેસી ગયો. છતાં આપણને એક રૂપ છે જે આત્માનું સ્વરૂપ બતાવી ગયા છે. અને આત્માનો અનુભવ કેમ થાય ની ચાવી ડુપ્લિકેટ કરીને આપી ગયા છે. પ્રમાદ છોડીને પોતાનું કામ કરે તો થઈ શકે એવું છે. આ વાતો ચાલે છે ભાઈ, આ ભેગા બેસીને બધી આ તત્વો ની વાતો તો વાતો જ કરવી છે કે કઈ છે ભાઈ? આત્માનો અનુભવ થયા પેલા શુદ્ધ આત્માની વાર્તા હોય છે. પરસ્પર તત્વ ચર્ચાઓ પણ સાધનની થાય, વચ્ચે આત્માની ચર્ચાઓ પણ થાય હોય છે. એ ટેપનું શ્રવણ પણ ભાઈ હોય છે, એ શાસ્ત્ર નું વાંચન પણ ભાઈ હોય છે બાપુ. જો એને એ વ્યવહાર ને છોડી દેશે, અનુકૂળ છે એ નિમિત્ત. વૈષ્ણવ લગ્ધિ સમ્યક દર્શન નો અનુકૂળ નિમિત્ત છે. અને બજારમાં જઈને બેઠો હોય તો પ્રતિકૂળ નિમિત્ત છે. અને કુદેવ કુગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા તો પ્રતિકૂળ નિમિત્ત છે. પણ જે ઉપાદાન માં જાય છે એને યોગાની યોગ સાચા દેવગુરુ શાસ્ત્ર ના નિમિત્ત ના યોગ માં આવે છે. અને એને વાણી સાંભળવાનો પ્રેમ જાગે છે, મારે શુદ્ધાત્મા ની વાત સાંભળવી છે. પણ સાંભળવા વખતે પણ લક્ષ તો એનું શુદ્ધાત્મા તરફ જાય છે. ખેંચાણ અંતરમાં ખેંચાણ થાય છે. અંદરમાં બ્રહ્મપુત્ર નદી છે, નદી એ ઉપર ઉપરથી ખેંચાણ નથી, એનું ઊંડાણ માંથી ખેંચાણ હોય છે. બ્રહ્મપુત્ર નદી માટે સાંભળ્યું છે મેં, એ નદીના પ્રવાહ નો એવો પ્રકાર છે કે ઉપર ઉપર તો એનું તાણ બહુ હોતું નથી, પણ જો વસ્તુ અંદર ગઈ તો એમ બમ તણાઈ જાય છે. એમ દેશના વધી સાંભળવાના કાળે જેને આત્મા પ્રાપ્ત કરવો છે, માત્ર બીજો મનનો રોગ માત્ર શું છે શબ્દ? કામ એક આત્માર્થી નું, બીજો મન નહીં રોગ. એક આત્મા જોઈએ છે, બીજી પ્રશંસા માન, બીજું કામ હો ન હો એ બધા પુણ્ય પાપના પ્રકારના બાયસિક પદાર્થો છે. એની આરે આત્માને કઈ લાગતું હોતું નથી. એવા જીવને અંદર માંથી કોણ ઉપરે છે? હા, આંચકીને તાણ જેમ છે ને ડાક્ટરો કિશોરભાઈ, એટલે તાણ ઉપર ભાઈ થયું. હા, એવા દેહ નું તાણ છે ને આ પરિણામ અંદરમાં વળતા જાય છે, ખેંચાણ થાય છે. હા હા હા, જેવી રીતે લોહ ચુંબક, હમણાં સાહેબ નું કે 30 માઇલ ના એરિયા માંથી જ્યાં જ્યાં લોડામી કરવાનું હોય એ બધું ખેંચાઈ ને આવી જાય, એવા મશીનો નીકળ્યા છે. લોહ ચુંબક મોટું 30 માઇલ ના એરિયા માંથી ખેંચાઈ બધું આવી ભગવો થઈ જાય. એમ ભગવાન આત્મા લોહ ચુંબક ની પ્રતિમા છે. આ પરિણામો એમાં ખેંચાઈ જાય છે, પરિણામે ખેંચતો નથી, સ્વયં ખેંચાય છે અંદરમાં.
બે માયા કહે છે કે શુદ્ધ પર્યાર્થિક નહીં, લખનારની ખબર છે કે પર્યાર્થિક નહીં બીજી છે, બે નહીના જ્ઞાતા છે. લખનારને ને કહેનારને દોષ નથી, અને સાંભળનારો ગુરુ તમે સમજે છે એટલે એને પણ દોષ. કઈ નહીનું કથન છે ચોખ્ખો પાઠશામાં, કે શુદ્ધ પર્યાર્થિક નહીં જીવ. પરમ ભાવ કર્તાપણાના ભાવ ને ભોગતાપણાના વિકલ્પ થી દૂર છે. અરે કર્તાપણાના ધર્મ ને ભોગતાના પર્યાય ના ધર્મ થી દૂર છે. કર્તાપણું ભોગતાપણું પર્યાયમાં સક્રિય પરિણામમાં હોય છે. નિષ્ક્રિય પારાયણિક ભાવમાં કર્તાપણું ભોગતાપણું ત્રણ કાળમાં છે. કર્તાપણે કર્તાપણાથી શૂન્ય, આમાં ત્રણ શબ્દ આવશે. પેલા શૂન્ય આવશે, પછી અભાવ, અને પછી રહીત. આ પરિણામ થી રહીત જે છે એ વાત સમજવા જેવી છે. કેમ કે અનાદિ કાળ થી પોતે પોતાને ભોગ જ્ઞાન નો અભાવ હોવાથી પર્યાય થી પરિણામ થી હું સહિત છું. કઈ પરિણામ વિના દ્રવ્ય હોય? પર્યાય વિના દ્રવ્ય ની ને દ્રવ્ય વિના પર્યાય નહીં. આ પરમાણ ના પક્ષમાં અટકેલો આત્મા પર્યાય થી સહિત થી આગળ રહીત સુધી પહોંચી શકતો નથી. આ એનું સાચું પ્રમાણ આવતું નથી, પ્રમાણ ભાત મળી જાય છે. ભગવાન આત્મા બધા આત્મા ની વાત કરે છે ભાઈ, આમ ન કરવું, આમ ન કરવું, નકાર ન કરવો. હકાર કરતા પેલા પરીક્ષા કરીને પછી હકાર કરવાની છૂટ છે. પણ સીધો નકાર આવશે તો એ વિચારમાં ક્યાંથી એને લઈ શકશે, અને એ ચિંતનમાં ક્યાંથી લેશે કે આ સૌલગ્ન ભગવાને કહ્યું. એવો આત્મા સંતો ફરમાવે છે અનુભવીને, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, નિર્વિકલ્પ નહીં, પ્રગટ થઈ ગયું છે. જેને અતિન્દ્ર જ્ઞાન થી શુદ્ધ આત્મા ને અકર્તા ને અભોગતા પણ જાણે છે. એને કેવળ શાસ્ત્ર થી નહીં, કેવળ અનુમાન નહીં, કેવળ વિકલ્પ નહીં, પણ અનુભવ પૂર્વક જેને આત્મા ને જાણી લીધો છે એવી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. હાલત થશે, આ પાડશે તો લાગશે તો હાલત થશે. હું તો આત્મા નો અજાણ છું, અને આત્માના જે અનુભવી પુરુષો કહે છે એ વાત પરમ સત્ય છે. મને અત્યારે થોડું વિચાર કોટી માં રાખું તો સિદ્ધિ આવતી નથી. તેમ સિદ્ધિ ના પાડવાની વાત તો અહીંયા છે નહીં. કેમ કે સાચા દેવગુરુ શાસ્ત્ર ની સમિતિ જીવ આવી ગયું છે. દ્રવ્યાર્થિક નહીં, જે જ્ઞાન નો અંશ કેવળ સામાન્ય ને અવલોકન કરે છે. સામાન્ય એટલે અનંત ગુણાત્મક, જે નિત્ય ધ્રુવ પરમાત્મા, સચિદાનંદ આત્મા, અખંડ આત્મા, અભેદ સામાન્ય આત્મા, એવો જે રુદ્રવાન જે આત્મા છે તેને દ્રવ્યાર્થિક નહીં. એટલે જે જ્ઞાન દ્રવ્ય સામાન્ય ને અવલોકન કરે છે, એની સન્મુખ થઈને અવલોકન કરીને જેને દ્રેસભાવ ને જાણી લીધો છે, અતિન્દ્ર જ્ઞાન થી આત્માને જેને પ્રત્યક્ષ કર્યો છે, એવા ધર્માત્મા કહે છે કે જીવ કરતા ને ભોગતા પણ અતિ શૂન્ય છે. કરતા ભોગતા ની તારી બુદ્ધિ છે, અનાધિકાર ની અજ્ઞાન છે. અકર્તા ને અકતા અભોગતા માં આવ્યા પછી કરતાપણા ને ભોગતાપણા નો વ્યવહાર આવશે. ખરો, ગભરાવાની જરૂર નથી, ગભરાવાની જરૂર. હા હા, અમારો કરતા ભોગતા નો વ્યવહાર આવશે કે નહીં? તો તારો તો નહીં આવે લાલ, તારે તો હેતુ એની વ્યવહાર ની રાહ જોવે બેઠો. તું વ્યવહાર ની રાહ જો એટલે વ્યવહાર તો આવવાનો નથી. કથનચિત કરતા ને કથનચિત ભોગતા
આનંદ ને ભોગવે છે આત્મા, એમ તો આવે છે ને, ભાઈ આવે છે, માત્ર આવે છે, નકાર નથી એનો ભાઈ, પણ એક વાર અસરતા અભોગતામાં આવી જાય તો ગમત પ્રકારનો વ્યવહાર તને પ્રગટ થશે. કથનચિત કરતા ને કથનચિત ભોગતા આવશે બધું ભાઈ, વ્યવહાર આવશે, નિશ્ચય પૂર્વક વ્યવહાર હોય છે એ જાણેલો પ્રજ્ઞાન છે. પણ વ્યવહાર ને એક કરતા ભોગતા પણ આવે છે ક્યારે, એને નિશ્ચય નય નું જ્ઞાન વર્તે છે એટલે કરતા બુદ્ધિ એમાં થતી નથી. વિકરાગ પરિણામ નો આત્મા કથનચિત કરતા છે અને અતિન્દ્રિય આનંદ નો આત્મા ભોગતા પણ છે, એવો એક નિશ્ચય પૂર્વક નો વ્યવહાર આવશે ખરો ભાઈ, આવશે. પણ અમારો વ્યવહાર, ઈ વ્યવહાર ક્યારે આવશે? એ વ્યવહાર તો આવવાનો અવકાશ અત્યારે કઈ દેખાતો નથી તમારામાં. જેમ કે તમે વ્યવહાર ની રાહ જુઓ છો, વ્યવહાર ક્યારે આવશે? જે વ્યવહાર નથી એની રાહ જુએ છે, અને જે નિત્ય ઉજવતું પ્રગટ છે એની ભાવના ભાવતો નથી. રાત્રે આવું જ છે કે રાજામાં નિત્ય ઉજવતું પ્રગટ છે ને, જે પ્રગટ નથી સમ્યક દર્શન એની ભાવના ભાવવી છે, અને જે પ્રગટ છે એની ભાવના એ ભાવતો નથી. એને ક્યારે સમ્યક દર્શન થશે એ તો પરમાત્મા જાણે. આત્મ ભાવના ભાવતા લહેજી કેવળ, એ આત્મ ભાવના એટલે આ આત્મા, શુદ્ધ આત્મા, એની ભાવના એટલે એકાગ્રતા. નિર્વિકલ ધ્યાનમાં જામી જાય એ ઘડી તો એને પરમાત્મા દશા પ્રગટ. હા, જેવી વાત છે, વિકલ્પ ને આમ નહીં, આત્મ ભાવના ભાવ એ નહીં તો વિકલ્પ છે ભાઈ, એવું તો શબ્દ છે, એમાં કઈ શબ્દ જળ છે, વિકલ્પ રાધા છે, એમાં કઈ વાતના માલ કે છે કે પર્યાય ની ભાવના ભાવમાં, દ્રવ્ય ની ભાવના ભાવ, ભાવની ભાવના કર, ભાવના ની ભાવના ન હોય, ભાવના નું જ્ઞાન હોય અને ભાવની ભાવના હોય. પરમ ભાવ છે ને, પરમ ભાવ નિત્ય ઉદ્યોત રૂપા ભગવાન આત્મા સંકોચ કિરણાદિ નું છે ને, છે કરતા પણાથી શૂન્ય છે ભગવાન આત્મા, જેના કરતા ને ભોગતાથી શૂન્ય છે. બધી વાત આવશે ધીમે ધીમે, ભોગતાથી પણ શૂન્ય છે ભગવાન આત્મા. પછી તથા શૂન્ય ને રહે, શૂન્ય નો અર્થ આમ શૂન્ય થી જાઉં ધ્યાન માટે છીએ એમ ને આ વાત નથી, રહી આ પરિણામ થી કરતા પણાના પરિણામ થી આત્મા રહી છે, અને ભોગતા પણ સક્રિય પરિણામ થી પણ આત્મા રહી છે. પરિણામ માં કરતા ભોગતા પણ સક્રિય પરિણામ માં છે, પણ સામાન્ય માં નિષ્ક્રિય હોવાથી કરતા ને ભોગતા એનો સ્વભાવ નથી. દંડ ના પરિણામ થી રહી છે આત્મા. આ ભાવ દંડ જે મિથ્યાત્વ ના પરિણામ થાય, અવરત કસાય ને યોગ એ જે પરિણામ છે એનાથી ભગવાન આત્મા રહિત છે. રહિત થશે એમ નથી, રહિત છે, શૂન્ય છે, અત્યારે ત્રણે કાળ એમ છે શબ્દ બતાવે છે. થશે નહીં, શું થાય ને થશે, શું થાય ને થશે એ તો પરિણામમાં જાય છે, અને છે એ તો દ્રવ્યમાં રહી જાય છે. ભગવાન આત્મા બંધ થી, બંધ ના કારણ થી રહી, એના પરિણામ થી રહી. બંધ નું કારણ જે રાજદ્વેષ નો, એનાથી ભગવાન આત્મા રહી, અને બંધ થી પણ રહી. મોક્ષ ના કારણ થી રહી, નિશ્ચય મોક્ષ માર્ગ ના પરિણામ, સમ્યક દર્શન નામ ચારિત્ર ના જે પરિણામ સાધક ને પ્રગટ થાય છે, એ પરિણામ થી પણ કારણ એટલે પરિણામ, મોક્ષ નું કારણ, મોક્ષ નું કારણ મોક્ષ માર્ગ એ નીચે લે છે. બંધ મોક્ષ ના કારણ અને બંધ ના પરિણામ અને મોક્ષ ના પરિણામ થી શૂન્ય, જાગર માં સાગર છે. બંધના પરિણામથી રહીત અને બંધનું કારણ જે રાજદેશનો મિથ્યાત્વના પરિણામ એનાથી ભગવાન આત્મા ત્રણેય કાળ રહીત છે એમ તારે પ્રથમ ગુરુ ગમે વ્યવહાર શ્રદ્ધા કરવી પડશે. જો ગુરુ ઉપર શ્રદ્ધા હોય તો અને એ તો છે એટલે આપણે આગળ જઈએ છીએ. બંધના પરિણામ બંધનું કારણ આત્મામાં નથી. દ્રવ્ય કર્મ બંધાય એનું કારણ આત્મા નથી. ભાવ બંધ થાય એનું જે કારણ રાજાજી એનું કારણ પણ આત્મામાં નથી. જો એનું કારણ આત્મા હોય તો નિત્ય રાજરૂપે આત્મા પ્રેમા કરે કોઈ કાળે પણ વિકરાગ દશા પ્રગટ થાય નહીં કારણથી આત્મામાં. બંધનું કારણ આત્મામાં નથી. ગૃહ કર્મના બંધનું કારણ તો નહીં પણ ભાવ બંધ થાય એનું જે કારણ આશ્રવ તત્વ એનું કારણ પણ આત્મા નથી. આ વખત થઈ ગયો હવે.